તારીખ 28/3/1998, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 321 અને 322 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 251.
દર્શન પ્રશ્ન 321, પાનું 180. કાર્યની ગણતરી થઈ જાય છે, કેમ એમ થાય છે, અને ન થાય તો શું કરવું જોઈએ, એવો પ્રશ્ન કર્યો છે. આત્માને મુખ્ય રાખવો અથવા ધ્યેયને મુખ્ય રાખવો, ધ્યેયને લક્ષે જે કાંઈ થઈ જાય તે થઈ જાય, પછી થઈ જાય એની મુખ્યતા ન આવે. શું કરવું એનો ઉત્તર પહેલા આપી દીધો. આત્માને મુખ્ય રાખવો અથવા ધ્યેયને મુખ્ય રાખવો રાખતા કાર્યની ગણતરી નહીં થાય. કાર્યની ગણતરી એને થાય છે કે કઈ પ્રકારના કાર્ય કરવાનો જેને રાગ હોય છે, બાહ્ય ક્રિયાનો રાગ હોય છે, એને એ પ્રકારની ગણતરી થઈ જાય છે. પણ જો જીવને પોતાની લગ્ની લાગી હોય, આત્મકાર્યની લગ્ની લાગી હોય, તો બાહ્ય ક્રિયાનો મહિમા છૂટી જાય. શું થાય? એનું મૂલ્ય ન આવે. ગણતરી થાય છે, એની કિંમત આવે છે. તો બાહ્ય ક્રિયાની મહિમા તૂટી જાય. કાર્યોની શી મહિમા છે? શું કીધું? ત્રીજી લીટી. કાર્યોની શી મહિમા છે એટલે બાહ્ય ક્રિયાની શું મહિમા છે, એની કોઈ કિંમત નથી. જીવના ભાવની કિંમત છે, બાહ્ય ક્રિયાની તો કોઈ કિંમત નથી. આત્મા જ મારે સર્વસ્વ છે અને આત્મામાં જ સર્વસ્વ છે. આત્માનો જેને મહિમા છે, એને આત્મા સિવાય બીજાનો મહિમા નથી આવતો. રાગનો પણ નહીં અને બાહ્ય ક્રિયાનો પણ નહીં. જેને આત્માનો મહિમા નથી એને બાહ્ય ક્રિયાનો મહિમા આવે છે, એને રાગનો મહિમા આવે છે, કે જે બે અનાત્મા છે. આત્માના મહિમામાં અનાત્માનો મહિમા નથી, અને અનાત્માનો મહિમા છે એને આત્માનો મહિમા નથી, એમ સીધે સીધું પ્રતિપક્ષમાં છે. આમ આત્માને મુખ્ય રાખે અને આત્માની મહિમા આવે તો તે બધું ગૌણ થઈ જાય, ઓટોમેટિક જ થઈ જાય. બાહ્ય ક્રિયા છે, જડની ક્રિયા છે, મન વચન કાયાની, અને રાગની ક્રિયામાં તો કર્મબંધન અને દુઃખ, આકુલતા, મલિનતા સિવાય બીજું શું છે? મહિમા કરવા જેવું તો કાંઈ છે નહીં. આત્મા છે એ સર્વોત્કૃષ્ટ મહાન પદાર્થ છે, એની મહિમા આવવી જોઈએ. આત્માને મુખ્ય રાખે અને આત્માની મહિમા આવે તો તે બધું ગૌણ થઈ જાય. કોઈ જાતની પછી ગણતરી રહેતી નથી, પછી ગણતરી થશે જ નહીં. જેને આત્માની જ મહિમા, લગ્ન અને તે તરફનું સર્વસ્વ રહે છે, સર્વસ્વ રહે છે, તેને મેં આટલું કર્યું તો પણ કાંઈ થતું નથી, આટલા વિચારો કર્યા, વાંચન કર્યું, સ્વાધ્યાય ભક્તિ કરું છું તો પણ થતું નથી, તેવી ગણતરી હોતી નથી. શું કહે છે? એ તો સ્વરૂપની મહિમામાં પીડ્યો છે. એને આત્માની મહિમા છે, એ સ્વરૂપની મહિમામાં છે, અને એને બીજી કોઈ વાતની ગણતરી ઊભી નથી થતી. એ તો સહેજે એમ જ ચાલે ને, આત્માની મહિમામાં સ્વાધ્યાય ભક્તિ વગેરે બારમાં સહેજે સહેજે ચાલે તો ચાલે, એથી શું થઈ ગયું? એની ગણના શું કરવાની હોય? અથવા આત્મા પાસે એનું મૂલ્ય શું? બસ વાત એમ છે કે આત્મા પાસે એ વાતનું કોઈ મૂલ્ય નથી. હા, એ તો સમસ્ત રાગ છે એ તો નાશ કરવા યોગ્ય છે, તો પણ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્માનો મહિમા કરે, ઠીક છે, એની શું કિંમત કરવી? એ કઈ કિંમત કરવા જેવી વાત નથી. આટલું કર્યું એમાં શું લીધું? આટલા વિચારો કર્યા, વાંચન કર્યું, એ સ્વાધ્યાય ભક્તિ કરું છું, એ કોઈ ગણવા જેવી ચીજ છે ને? એમાં સુભરાગની મુખ્યતા હોય છે, પણ એ સુભરાગની કોઈ કિંમત નથી. વિતરાગ માર્ગમાં શુભ ભાવ, શુભ રાગ અને શુભનું ફળ, એની કોઈ કિંમત જ નથી. જે પરિણામોનું ફળ નિર્વાણપદ છે અને જે પરિણામો સ્વરૂપથી પવિત્ર છે, એની પાસે રાગની એની તુલનામાં, એની બરાબરીમાં રાગ શું ચીજ છે? એ કાંઈ નથી, કાંઈ ગણનાપાત્ર વસ્તુ છે જ નહીં. અથવા પોતાને માટે તો પોતાનું સ્વરૂપ જ વસ્તુ છે, સર્વસ્વ છે, અને બાકી બધું અવસ્તુ જેવું છે. કેવી અવસ્તુ જેવું છે, જાણે કાંઈ છે જ નહીં. પોતાનું સર્વસ્વ, પોતાનું સ્વરૂપ બસ, અને તે પણ અનંત મહિમાવંત. એ મહિમામાંથી બહાર નીકળવાનો પ્રશ્ન જ રહેતો નથી. એમાં શું છે કે જો પોતાપણું ન હોય તો ખાલી જેવું છે. જગતના બીજા જે પદાર્થોમાં જ્યાં પોતાપણું નથી, એનો મહિમા ક્યાં આવે છે? એનો કઈ મહિમા આવતો નથી. કોઈની ચીજોનો મહિમા આવે છે? કઈ નહીં. આપણે હું એમાં, આપણે હું એમાં, તેમાં આપણે શું? રસ છે એ પોતાપણું હોય ત્યાં જ આવે, અને પોતાપણું હોય એનો જ મહિમા આવે, એને જ માણસ મુખ્ય કરીને આગળ કરે. શું? પોતાને આત્મા મુખ્ય રહે છે, મને આત્મા મુખ્ય રહે છે, કે મને આત્મા જ, કે મને આત્મા જ સર્વસ્વ છે? જીવને જેને મુખ્ય આત્મા રહે છે, એને પોતાનો આત્મા જ સર્વસ્વ છે, બીજું કોઈ એને સર્વસ્વ નથી. સુગાનીજી એક પત્રમાં લખ્યું છે ગુરુદેવ માટે ભક્તિ કરતા, કે સર્વસ્વના દેવાવાળા એવા શ્રી ગુરુદેવ. એવા ગુરુદેવ કીધા કે જેણે મને મારું સર્વસ્વ આપ્યું, ભક્તિ માયામાં આવે છે, મને આપ્યું જાણે એમ દેખાડ્યો એમની આત્મા આપ્યો. એક જ સરખી વાત આવે છે, જેવી કૃપાળુદેવ ની વાત આવે એવી જ સુગાનીજી ની વાત આવે છે, એક સરખું આવે છે. કઈ કોઈ જગત ના પદાર્થ નું આશ્ચર્ય જ નથી ને, વિસ્મયતા લાગી એનો અર્થ શું છે કે એનો મહિમા છે, જીવને એનો મહિમા છે. પરનો મહિમા છે એને સ્વનો મહિમા નથી, સ્વનો મહિમા છે એને પરનો મહિમા નથી. એટલે ગુરુદેવ પૈસાને ધૂળ કહેતા, શું કહેતા? પૈસાને ધૂળ કહેતા. વાત કરે અને આજને એની પાસે આટલા છે એમ લોકો કે છે, પણ બધી ધૂળ છે, કે એ બધી ધૂળ છે, કાંઈ કિંમત જ ના આવે. ગુરુદેવના જે ચરણે પૈસા આવતા બધા ટ્રસ્ટમાં જતા હતા. ગુરુદેવ કોઈ દે હાથ નથી લગાડ્યો. આપી દે ત્યાં આપી દે. શું કહે છે? આત્મા જ મુખ્ય રહે છે, આત્મા જ્યાં સર્વસ્વ છે ત્યાં આત્મા જ મુખ્ય રહે છે. બહારથી જે બધું થાય તેના કરતાં અંતરમાં ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરો. નાયકને પોતાના સ્વરૂપને ગ્રહણ કરો અને તેમાં લીનતા કેમ થાય તેના ઉપર દ્રષ્ટિ હોય છે. જેને આત્મા જ મુખ્ય છે એને તો આત્માની સાધના કેમ થાય એમાં કેમ આગળ વધવું એટલી જ વાત હોય છે. બીજી ક્રિયા ઉપર એનું ધ્યાન નથી હોતું. રાગ અને રાગની બાહ્ય ક્રિયા રાગ અનુસાર એ કાંઈ નથી. એ વાતનો જવાબ સારો છે આમાં, કે કાર્યની ગણતરી થઈ જતી હોય એનું મુખ્ય કારણ શું? એ કાર્યનો રાગ, રાગ એ કાર્યનો રાગ હોવાથી એની ગણતરી થાય છે. જ્યાં એ પ્રકારનો રાગ છે ત્યાં જ્ઞાન નથી અથવા ત્યાં આત્મા નથી. રાગની મુખ્યતામાં ક્યાંય આત્મા નથી. કાલે આપણે એ વિશે થોડો વિશેષ વિચાર્યો હતો કે મુમુક્ષુને તો કાર્યની ગણતરીમાં દર્શન મોહની વૃદ્ધિ થાય છે અને એ જરા ગંભીર વિષય છે, એ ગંભીર મુદ્દો છે. દર્શન મોહ વધે એવું તો નથી. ત્રણસો 321 થયો. 322 દેવ શાસ્ત્ર ગુરુની મહિમા શું આત્માની મહિમા માટે છે? સમાધાન, જિનેન્દ્ર દેવે આત્મા પ્રગટ કર્યો છે અને કેવળ જ્ઞાનમાં પૂર્ણ રૂપે બિરાજી રહ્યા છે એવું દેવનું સ્વરૂપ છે. વિતરાગ દેવનું, સત્યદેવનું સ્વરૂપ કેવું છે? કે જેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને પરિપૂર્ણ દશાએ જેવો બિરાજમાન થયા છે તે દેવ છે, અથવા જેમણે આત્માના દિવ્ય ગુણોને પૂર્ણપણે પ્રગટ કર્યા છે તે દેવ છે. ગુરુ સાધના કરે છે અને શાસ્ત્રમાં પણ તે આવે છે. ગુરુ છે એ સાધનાની મૂર્તિ છે, ગુરુ છે એ સાધનાની મૂર્તિ છે. મૂર્તિમંત સાધના એ ગુરુમૂર્તિ છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, આવી મને સાધના હો એમ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપાદમ, પૂજા કરવી તો ગુરુના ચરણની પૂજા કરું. મંત્ર મૂલમ ગુરુવાક્યમ, ને એમનું વચન નીકળે એ મંત્ર છે મારા માટે બસ. મોક્ષ મૂલમ ગુરુ કૃપા, અને એમની મીઠી દ્રષ્ટિ થાય તો બસ મારો તો એ જ મોક્ષ છે. બીજા મોક્ષની મને કોઈ જરૂર નથી. એવો ગુરુ મહિમા છે, અને એ બંનેની વાણી છે તે શાસ્ત્ર છે. દેવની વાણી અને ગુરુની વાણી એ બંને શાસ્ત્ર છે. તેમણે ચૈતન્યનું સ્વરૂપ પ્રગટ કર્યું, જેને દેવગુરુનો મહિમા છે, દેવગુરુની પવિત્રતાનો મહિમા છે, એમને એની વાણીનો પણ મહિમા આવે છે. કેમ કે એવું થવાનું જ કે છે, બીજું કાંઈ વાણી બીજું કાંઈ કહેતું નથી. તેમણે ચૈતન્યનું સ્વરૂપ પ્રગટ કર્યું, તે સ્વરૂપની પોતાની રુચિ છે. તેમણે ચૈતન્યનું સ્વરૂપ પ્રગટ કર્યું, તે સ્વરૂપને સ્વરૂપની પોતાની રુચિ છે માટે તેમની મહિમા આવે છે. એમણે આત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે, પોતાને પણ એવી રુચિ છે, એવી જરૂરિયાત છે, માટે તેની મહિમા આવે છે. જેને જેની રુચિ હોય એને એની મહિમા આવ્યા વગર રહે નહીં. રુચિ અને મહિમા એકબીજા સાથે સંકળાયેલા છે, કનેક્ટેડ છે, જોડાયેલા છે. આત્માની રુચિ હોય એને આત્માનો જ મહિમા હોય, પરની રુચિ હોય એને પરનો મહિમા હોય, એમ જ થાય. પદાર્થ નિર્ણય વખતે ભાવવાસન થાય છે ને, ત્યારે પદાર્થ મહિમાવંત હોવાથી મહિમા બહુ જોરથી આવે, અને રુચિ પણ અનન્યપણે પ્રગટ થાય. પછી રુચિ અનુયાયી વીર્ય હોવાથી પુરુષાર્થ છે, જે સ્વરૂપ સન્મુક્તાનો ચાલે. પણ એના મુખ્ય લક્ષણ જ ભાવ ભાષણના એ છે, મહિમા અને રુચિ, ને બે સાથે રહે છે. તે રૂચિ એવી જાતની હોવી જોઈએ કે તે સ્વરૂપ મને પ્રગટ થાય, સ્વરૂપ પ્રગટ થાય એવી સ્વરૂપની રૂચિ હોય. ખાલી વિકલ્પ કર્યા કરે એમની. રાગને ને રૂચિને જુદા પાડવામાં આવે છે. શું રાગ છે? એ ચારિત્ર ગુણમાં જાય છે. રૂચિ છે એ શ્રદ્ધા સાથે સંબંધ ધરાવે છે. સ્વરૂપની અત્યંત રૂચિ એ મિથ્યાત્મનો અભાવની તૈયારી રૂપે છે. સ્વરૂપની અત્યંત રૂચિ એ મિથ્યાત્મના અભાવની તૈયારી રૂપે છે કાર્ય, એને સ્વરૂપની રૂચિ કહેવામાં, આત્મરૂચિ કહેવામાં આવે છે. આપણે તો આત્મરૂચિ ઉપર એક આખો આર્ટિકલ આવી ગયો છે, કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં એ બહુ મહત્વના પરિણામો છે. રૂચિ છે એ મહત્વના પરિણામો છે. એવી જાતની રૂચિ હોવી જોઈએ, એમની રૂચિની જાત જુદી છે કે જે સ્વરૂપને પ્રગટ કરે છે. સ્વરૂપ રૂચિ સ્વાભાવિક પરિણામ ઉત્પન્ન થવાનું કારણ છે. રુચિ એક એવી લાગણી છે, એવી ફિલિંગ છે કે એને એ એનાથી જુદું ન રહી શકે. જુદાપણું એને પોસાય નહીં. આત્માની રુચિ છે એ આત્માની અભેદ અવસ્થા ન થાય, અભેદ અનુભવ ન કરે પોતે પોતાનો, ત્યાં સુધી એ રુચિ છે એનો ઉછાળો આવ્યા જ કરે, આવ્યા જ કરે, અને અંતે અભેદ ભાવે પરિણમી જાય, એને આત્મરુચિ કહેવામાં આવે છે. સોગાનીજીએ પતંગિયાનું દ્રષ્ટાંત આપ્યું છે એના ઉપર. પતંગિયાને દીવાની રુચિ છે તો એ દીવાથી દૂર નથી રહી શકતો. દીવાની ઝાડ છે એમાં પોતે પોતાનું આત્મવિલોપન કરી નાખે છે, સ્વાહા થઈ જાય છે, પણ જુદું રહી શકતો નથી. અને જે એ નજીક જાય છે એ પણ ધીરે ધીરે જતું નથી, ઝપટ મારીને અંદર પડે છે. એ પતંગિયાને દીવાની કેવી રુચિ છે એ પ્રગટ થાય છે એ વાતમાં. એમ પુરુષાર્થની ઝપટ લાગે, રુચિ ઉત્પન્ન થાય આત્માની ત્યારે પુરુષાર્થની ઝપટ લાગે, દૂર ન રહી શકે. એનું નામ ખરેખરી આત્મરુચિ. આ સમસ્યા છે ને, હવે આત્મદશા કેમ પ્રગટ થાય, આત્મદશા કેવી રીતે પ્રગટ થાય, રુચિ માં મળી. રુચિ વિનાનો કોઈ જીવ નથી. મિત્રોને એમ થાય મળી રુચિ કેમ પ્રગટ કરવી, તો કે રુચિ વિનાનો કોઈ જીવ નથી. આત્માની રુચિ નથી અને અનાત્માની રાગની રુચિ છે છે ને છે જ. આ જીવને રાગની રુચિ છે, આ જીવને આત્માની રુચિ છે, એકબીજાથી પ્રતિપક્ષ છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત થનારને પણ મોક્ષ માર્ગ એટલે વિતરાગ માર્ગ. વિતરાગ માર્ગની પ્રાપ્તિ જેને થાય છે એને પણ પેલો રાગ નથી મટતો, પેલો રાગની રુચિ મટે છે. ગુરુદેવ બહુ સરસ પ્રકાશ પાડ્યો છે આ વિષય ઉપર. મોક્ષ માર્ગને રાગ રહી જાય છે, રાગની રુચિ નથી રહેતી, રુચિ ખલાસ થઈ જાય છે. પછી જે રાગ રહ્યો તે અરુચિ ભાવે રહ્યો. કેવો? અરુચિ ભાવે રહ્યો. અને જેને રાગની રુચિ છે એને આત્માની અરુચિ છે. જેને રાગની રુચિ છે એને આત્માની અરુચિ છે. પુણ્યની રુચિ છે, પુણ્યના ફળની રુચિ છે, શું એ બધું આત્માની અરુચિમાં જાય છે. શેમાં જાય છે? આત્માની અરુચિમાં જાય છે. રુચિના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એ વાત એવી રીતે સ્પષ્ટ છે. એટલે શું છે, જ્યાં ઊભો છે ત્યાંથી શરૂઆત થાય છે. આ અનુભવ પદ્ધતિ છે. ક્યાં ઊભો છે જીવ? કે રાગ અને પરની રુચિમાં ઊભો છે, ત્યાંથી અણગમો શરૂ થવો જોઈએ. એને જે ગમતું હતું ત્યાંથી અણગમો એને શરૂ થવો જોઈએ. બેનશ્રીના વચનામૃતમાં પહેલું વચનામૃત છે, હે જીવ તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ. આત્મામાં ક્યારે ગમશે? બીજે ક્યાંય નહીં ગમે ત્યારે. સરતી વાત છે કે જો તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ. હજી તને રાગની અને પરની રુચિ હોય અને ગમતું હોય તો તને આત્મા હાથમાં આવશે. આ સ્પષ્ટ વાત છે. કેમ કે રુચિમાં એક સાથે બે વિરુદ્ધ વાત પોસાતી નથી. આત્મા પણ રૂચે અને રાગ પણ રૂચે, અનાત્મા પણ રૂચે, એમ બે વાત કોઈ દિવસ ન બને. જેને આત્મા રૂચે તેને અનાત્મા ન રૂચે, ને અનાત્મા રૂચે એને આત્મા ન રૂચે. તપાસવું હોય તો આ તપાસવું જોઈએ, આમ તપાસવું જોઈએ. એટલે તરત ખ્યાલ આવશે ક્યાં છે પોતે. ખોટી અપેક્ષા નહીં થાય. ખોટી અપેક્ષામાં શું થાય છે? ભાઈ આપણે આવું આટલા આટલા વર્ષથી સ્વાધ્યાય કરીએ, વાંચન કરીએ, સમજીએ બધું, આપણું આટલું ડિવોટેશન છે, સમર્પણ છે, શું સમય શક્તિ ખર્ચીએ છીએ, કેમ કઈ થતું નથી? તો કહું પડે તને રુચિ છે નહીં છે, જો શું રુચે છે એ જો. રુચિ ક્યાં કામ કરે છે એ જો. એટલે એમ કહ્યું કે તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ. ત્યાં ગમે એવું છે તને, ત્યાં તને ગમે એવું છે. કેમ કે ત્યાં કોઈ જાતનો ઉપદ્રવ નથી, સ્વરૂપમાં કોઈ ઉપદ્રવ થઈ શકતો નથી. નિરામય શાંતિ છે ત્યાં, ગમે એવું છે ત્યાં. બાકી બધે આકુળતા આકુળતાને આકુળતા છે. સ્વરૂપને છોડીને જુઓ તો બધે પરિણામમાં આકુળતા ને આકુળતા જ થવાની છે. શું કહે છે કે સ્વરૂપ રુચિ એવી જાતની હોવી જોઈએ કે સ્વરૂપ પ્રગટ થાય. માત્ર રૂઢિગત મહિમા આવે તેમ નહીં, ઓગે ઓગે. રૂઢિગત એટલે ઓગે ઓગે મહિમા આવે એમ નહીં, તેમને પ્રગટ કરી તે આદરવા યોગ્ય અનુપમ વસ્તુ મારે જોઈએ છે એવી રુચિ હોવી જોઈએ. પ્રશ્ન લીધો છે મહિમાનો, ઉત્તરમાં ને પ્રશ્ન વચ્ચે શું વિચારવા જેવો વિષય છે. પ્રશ્નો કરનારમાં એમ પ્રશ્ન કરનારે એમ કર્યો છે કે દેવશાસ્ત્ર ગુરુની મહિમા શું આત્માની મહિમા માટે છે? એટલે એમ કે અમે દેવશાસ્ત્ર ગુરુનો મહિમા તો કરીએ છીએ, દેવશાસ્ત્ર ગુરુમાં સમર્પણ કરીએ છીએ, એમની ભક્તિ કરીએ છીએ, તમને આત્માનો મહિમા ખરો કે નહીં? અથવા આત્માનો એમનો મહિમા છે, આત્માની મહિમા માટે આત્માનો મહિમા ઉત્પન્ન થાય એના માટે છે, કેવી રીતે વાત છે? એટલે સ્પષ્ટીકરણ માટે એમ લીધું કે જ્યારે મહિમાની વાત ચાલે છે ત્યારે મહિમા સાથે તો રુચિ સંકળાયેલી છે, તો તું રુચિને તપાસ ને. જો તને રાગ અને રાગના વિષયોની રુચિ છે તો તને ખરેખર દેવશાસ્ત્ર ગુરુનો મહિમા છે એ વાત પણ રહેતી નથી. આમ છે, કેમ કે રુચિને અને મહિમાને સંબંધ છે. એટલે ઉત્તર રુચિથી આપે છે, ઉત્તરમાં સમાધાન રુચિથી આપે છે. જુઓ, કેટલી સ્પષ્ટ વાત છે, એના બીજા પડખાથી વિષયને સ્પષ્ટ કરી દે છે. મહેમાની સાથે એક બીજું પડખું રુચિનું છે. રુચિને જોઈ લે, તને ખબર પડશે કે મહેમા સાચો આવે છે કે રૂઢિગતપણે આવે છે, ખોટો એટલે રૂઢિગતપણે આવે છે. દેવશાસ્ત્ર ગુરુનો મહિમા બાહ્ય પ્રસંગોમાં બધાને દેખાય, અને સામૂહિક ફંક્શન હોય એની અંદર તો બધા મહિમા કરતા હોય. ભગવાનના સમૂહ શરણમાં જીવ ગયો, કલ્પવૃક્ષના ફૂલ અને મણિરત્નના દીવાથી ભગવાનની પૂજા ભક્તિની આરતી કરી, તો ભગવાનનો મહિમા કર્યો કે ન કર્યો? કર્યો કે ન કર્યું નક્કી કેમ થાય? તમે કોકને આ પાડો છો ને કોકને ના પાડો છો, વાત બધા હોય છે, બધા હારે એમ કરવામાં, એમ કરવામાં બધા હારે જ હોય છે. તમે કોકને આ પડો ને કોકને ના પડો એનું અર્થું આ મહિમા કરે છે ને આ મહિમા નથી કરતો? તો કે ઓલાને રાગની રુચિ છે ને ઓલાને આત્માની રુચિ છે. સમોસરણમાં પણ ભગવાનની સામે જોનારાઓને બે બે પ્રકારની દ્રષ્ટિવાળા જીવો છે. ત્યાં પણ એક એમના આત્મસ્વરૂપને આત્મગુણોને જુએ છે અને એમની વિતરાગતાને જોઈને નાચે છે, અને કોઈ જીવો એમના 34 અતિશય જે બાહ્ય વૈભવ છે એને જોઈને વાહવા કરે છે. એકને જળનો મહિમા છે, એકને પિત્તનો મહિમા છે. આવું છે, એટલે જીવે એ બધું કર્યું છે, દેવ ગુરુ શાસ્ત્રોનો મહિમા કર્યો છે, પણ ગુણની રુચિ, ગુણ પ્રગટ કરવાની રુચિ આત્માની રુચિથી કર્યો નથી. આત્મા તો ગુણ ભંડાર છે, આત્માની રુચિમાં ગુણની રુચિ આવે છે. આ માર્ગ જ આખો ગુણ ઉપર, મેરિટ્સ ઉપર જાય છે. આ માર્ગમાં પ્રમોશન મેરિટ્સ ઉપર મળે છે, સિનિયોરિટી ઉપર નહીં. તમે કેટલા જૂના છો, કેટલા વખત થી આવો છો, કઈ નહીં. છોકરાની જે નવા આવ્યા ને પામી ગયા, વાત જ ગુણદેવ ઉપર છે. કોઈ જૂના દવા ઉપર આધારિત નથી. એટલે એમ કહ્યું કે માત્ર રૂઢિગત મહિમા આવે તેમ નહીં, તેમણે પ્રગટ કરી એવી જે દશા, તે આદરવા યોગ્ય એવી જે દશા પ્રગટ કરવા યોગ્ય અનુપમ વસ્તુ મારે જોઈએ છે એવી રુચિ હોવી જોઈએ. આત્મગુણોની રુચિ શું? નમો અર્યંતાણમમાં ગુણ પ્રધાન વાત છે. અંદરના જે દુશ્મનો અવગુણો એને જેણે હીણ્યા, અવગુણોને હીણ્યા એને હું નમસ્કાર કરું છું. એટલે કે એમની નિર્દોષતાને નમસ્કાર કરું છું, એમની વિતરાગતાને નમસ્કાર કરું છું. કેમ કે વંદે તદગુણ લબ્ધયે, એમના ગુણોની પ્રાપ્તિ અર્થે, એમને જે ગુણો પ્રાપ્ત થયા એવા ગુણોની પ્રાપ્તિ અર્થે. સમંત ભદ્રાચાર્યનો શ્લોક છે, મોક્ષ માર્ગસ્ય નેતારમ વૈતારમ કર્મ ભૂપૃતામ. મોક્ષ માર્ગના જે તીર્થંકર નેતા છે અને કર્મના પર્વતના ભૂક્કો બોલાવનારા છે, વૈતારમ ભેદ કરનાર, કર્મ ભૂપૃતામ કર્મના પર્વતને ભેદી નાખનારા છે. ઘણા પરમાણુનો જથ્થો છે એટલે એને પર્વત કીધો. હું આપણે કોડાઈકનાલથી ઉતરતા હતા ને, એટલા વાદળા હોય વચ્ચે, રસ્તો ન દેખાય, રસ્તો સીધો હોય નહીં, ત્યાં આમ જ રસ્તો હાલતો હોય. પણ ઘણો જથ્થો આડો આવે નહીતર તો એ તો હવા છે. પરમાણુ પરમાણુ વચ્ચેની વધારે જગ્યા હવામાં હોય છે, ઘન પ્રવાહીને વાયુની દ્રષ્ટિએ. ફિઝિક્સ છે ને, ફિઝિકલ સાયન્સ, જે ઘન પદાર્થ છે એમાં નજીક નજીક પરમાણુ છે, પ્રવાહીમાં એથી વધારે અંતરવાળા હોય છે અને વાયુમાં તો એથી વધારે અંતર હોય બે પરમાણુ વચ્ચે. છતાં પણ ઘણા પરમાણુ ભેગા થાય તો રસ્તો ન દેખાય છે કે એમ. કર્મના પરમાણુ છે એનો જથ્થો એટલો બધો છે ને, પર્વત કીધો ત્યાં. શું? વૈતારમ કર્મ ભૂપૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ, આપ તો બધા વિશ્વના તત્વના જ્ઞાતા છો. વંદે તદગુણ લબ્ધયે, આપના એવા ગુણોનો પ્રાપ્તિ માટે હું નમસ્કાર કરું છું, મને કાંઈ બીજી અપેક્ષા નથી. પરદેવ લખે છે કે જ્યાં સંપૂર્ણ પવિત્રતા પ્રગટ થઈ તો રિદ્ધિ સિદ્ધિને લબ્ધિને રહેવાનું આ સિવાય બીજું સારામાં સારું સ્થાન હોય પણ ક્યાંથી કે બીજે જઈને રહીએ. જગતમાં સંપૂર્ણ પવિત્રતા જે આત્મા પ્રગટ કરે ત્યાં જ રિદ્ધિ સિદ્ધિને લબ્ધિ હોય ને, ઉત્કૃષ્ટ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ત્યાં જ રહીએ, બીજે તો ક્યાંય રહી શકે ને, બીજે તો મલિનતા છે, ત્યાં અહીંયા અહીં કેવી રીતે રહીએ. તો પણ એ પવિત્ર આત્મા એનું કાંઈ મૂલ્ય કરતા નથી, જાણે કાંઈ એ વસ્તુ જ નથી, અવસ્તુ છે. જા જોતાય નથી એ એમની કેટલી મહાનતાને સૂચવે છે. છતાં જો પણ એ તો એવું જ છે, બીજી લબ્ધિ શું કામની એની પાસે, બીજી લબ્ધિને શું શું હિસાબ શું એની પાસે, કાંઈ નહીં. એવી રુચિ હોવી જોઈએ, માટે આત્માની રુચિ અને દેવ શાસ્ત્ર ગુરુની મહિમા બંને સાથે સંકળાયેલા હોય છે. જો કેવું કાઢ્યું અંદર છે, આપણે તમે બધા સાંભળાવો છો, અહીંયા દેવ શાસ્ત્ર ગુરુની મહિમા થાય છે, એવા પ્રસંગો ઘણા આવે છે. ફાગણ મહિનામાં તો પંચાંગ જુઓ તો આખો ફાગણ મહિનો એનો ભરેલો છે, કેમ કે લગભગ એ સિઝન પસંદ કરવામાં આવતી, ઠંડી નહીં બહુ ગરમી નહીં, એટલે ધાર્મિક ઉત્સવ એ દિવસોમાં થાય. અને બધા સામૂહિક રીતે દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા કરે ત્યારે અહીંયા નાની એમ કે ઊભો રહેતો, આત્માની રુચિ સાથે એ વાત છે કે આ રૂઢિગતપણે ચાલે છે, કે આત્માની રુચિ સાથે ચાલે છે. જરાક હું તારા પરિણામને તપાસી લેજે, ચેક કરી લેજે. અને દેવશાસ્ત્ર ગુરુનો મહિમા આવે છે, આત્માની રુચિપૂર્વક કે એમને એમ ચાલે છે, એમને એમ ચાલે તો તે યથાર્થ નથી. માટે આત્માની રુચિ અને દેવ શાસ્ત્ર ગુરુની મહિમા બંને સાથે સંકળેલા હોય છે. જેને સમજણપૂર્વક મહિમા આવે તેને આત્માની રુચિ સાથે હોય જ છે. હવે તો એક નવો ફેક્ટર લીધો કે એ આત્મરુચિનો ઉત્પાદક કોણ, તો કે સાચી સમજણ, યથાર્થ સમજણ, યથાર્થ જ્ઞાન. યથાર્થ સમજણથી એ રુચિ ઉત્પન્ન થાય છે. પાયામાં જ્ઞાન રહેલું છે, માટે જ્ઞાન જ સાધન છે. યથાર્થ જ્ઞાન તે જ સાધન છે, સમજણપૂર્વકની રુચિ તે જ સાચી રુચિ છે, બાકી કંઈ રુચિ બુચિ છે નહીં. રાગ છે, રુચિ નથી પણ રાગ છે. જેને સમજણપૂર્વક મહિમા આવે તેને આત્માની રુચિ સાથે જ હોય છે. કોઈ ઓગે ઓગે કરતો હોય તેમ નહીં, શું કીધું, સ્પષ્ટ વાત લીધી, કોઈ ઓગે ઓગે કરતો હોય તેમ નહીં. સમજણપૂર્વક મહિમા આવે તેમાં રુચિ ભેગી જ હોય કે આ સ્વરૂપ મારે જોઈએ છે. ગુરુદેવનું તો બહુ સ્પષ્ટ હતું, કેટલાક પ્રકાર એવા બનતા કે કોઈ માણસ શ્રીમંત હોય, ઘણું સમર્પણ કરે, શું પણ સમજણપૂર્વક ન હોય, ગુરુદેવ પાસે એની કિંમત ન હોય. પાછી આ નજરે જોયેલી વાત છે, ઘણું સમર્પણ કરે પણ એને પોતાને સમજણપૂર્વક ન હોય તો ગુરુદેવને એની કિંમત ન હોય. ઠીક છે, સમજે જ ક્યાં પણ હજી, એને ભાવ આવે છે કે હું ઘણું આપું પણ સમજે જ ક્યાં કે એમ કે હા. અને બહારમાં એવું સમર્પણ ન હોય એવો યોગ હોય કોઈને, કે બહારમાં એવું સમર્પણ ન દેખાતું હોય પણ સમજણ બહુ સારી હોય તો ગુરુદેવને એની બહુ કિંમત હોય. પાછી પકડે છે વાત, સમજે છે, ગ્રહણ કરે છે, એને રુચે છે આ વાત, એ રુચિ બહુ સારી છે, રુચિવાળો જીવ છે એમ કે એની કિંમત કરે. ઓલાની કિંમત ન કરે, સમર્પણ કરતો હોય તો એની કિંમત ન કરે, આની કિંમત કરે. આવું ત્યાં ચાલતું હતું, ગુરુદેવની પાસે એવું ચાલતું હતું. શું કહે છે કે સમજણપૂર્વક મહિમા આવે તેમાં રુચિ ભેગી જ હોય છે, કે આ સ્વરૂપ મારે જોઈએ છે, એમાં એ સમજણ હોય છે. વિભાવ સારો નથી પણ સ્વભાવ સારો છે, એમાં સ્વભાવ ગણું ગમવાપણો છે. દેવ શાસ્ત્ર ગુરુએ જે પ્રગટ કર્યું તેની મહિમા આવે છે, તે મારે જોઈએ છે, મારે પ્રગટ કરવું છે, એવી રુચિ ભેગી હોય જ છે જો સમજણ હોય તો. દેવશાસ્ત્ર ગુરુ આદરવા યોગ્ય કેમ છે, તેમને કેમ આદર કરવા યોગ્ય છે, બહુમાન મહિમા કેમ કરવા યોગ્ય છે, કે તેમણે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તે કોઈ અપૂર્વ છે, એમણે જે પ્રગટ કર્યું છે તે અપૂર્વ છે એમ પોતે મહિમા લાવે છે, માટે તેમનો પોતાને આદર છે, તેમાં પોતાને આત્માનો તેમાં પોતાનો પોતાના આત્માનો આદર અંતરમાં આવી જાય છે, એમ ભગવાનના દેવગુરુ શાસ્ત્રના આદરમાં આત્માનો આદર રહેલો છે. અંતરંગ વાત બીજી છે, બહારમાં આદર દેખાય પણ અંતરંગમાં વાત બીજી જ છે, એમ કેમ છે. 322 પરદેશમાં આવી ગયા, અહીંયા અમારું કોઈ નથી, બધા અજાણ્યા છે, એ વાત લીધી છે કૃપાળુદેવ એક પત્રમાં 491માં. અમને એ જ અમારો સ્વદેશ છે, એ જ અમને રૂચે છે, એ જ અમને રમણીય છે, એ જ સારું લાગે છે, બીજું અમને કઈ ગમતું નથી. બાહ્ય સાધન બાહ્ય કાર્ય અને રાગાદી બાહ્ય પરિણામો